આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા નીતિ 2023ની જાહેરાત કરી. રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન વધારીને ખાસ ભથ્થા સાથે 12,000 રૂપિયા થશે. રાજ્યના આશરે 2 કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે. લદ્દાખમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB દ્વારા ડેરી પ્લાન્ટનું નવીનીકરણ કરાયું. આગામી 10 ઓક્ટોબર સુધી ચાલનારા વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો. અમદાવાદ સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમો યોજાશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC પુરૂષ વિશ્વકપનો આજથી આરંભ થઈ રહ્યો છે. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા નીતિ 2023ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આ નવી ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા નીતિની જાહેરાત કરી હતી. આ નીતિ પવન, સૂર્ય અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટની સ્થાપનાને પ્રોત્સાહન આપનારી છે. આ નીતિનો સમયગાળો નવી પોલિસી જાહેર થતાં સુધીનો અથવા આગામી 2028 સુધીનો રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ નીતિ અંતર્ગત જમીન પરના સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટિંગ સોલાર, કેનાલ ટોપ સોલાર એન્ડ વિન્ડ, રૂફટોપ વિન્ડ એન્ડ વિન્ડ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટ્સને આવરી લેવામાં આવશે. નવી નીતિને કારણે આ ક્ષેત્રે 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાની પણ સંભાવનાઓ છે. મુખ્યમંત્રીએ જાહેર કરેલી આ નીતિ હેઠળના લાભો પ્રોજેક્ટ શરૂ થવાની તારીખથી 25 વર્ષના અથવા રિન્યુએબલ પ્રોજેક્ટના લાઇફ ટાઇમ સમયગાળા પૈકી જે વહેલું હોય તે માટે લાગુ થશે. આ પોલિસી અન્વયે પ્રોજેક્ટની નોંધણી, માન્યતા જેવી કામગીરી માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કાર્યવાહી કરશે. રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન 11,466 રૂપિયાથી વધીને ખાસ ભથ્થા સાથે 12,012 રૂપિયા થશે. આ વધારાથી રાજ્યના આશરે 2 કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ચાલુ વર્ષે બજેટ સત્ર દરમિયાન વર્ષ 2023માં શ્રમિકોના લઘુત્તમ વેતનમાં 50% જેટલો વધારો કર્યો હતો. હવે માસિક 546 રૂપિયાનું ખાસ ભથ્થું તેમના વેતનમાં આપવામાં આવશે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે રાજ્યના ઝોન 1 અને ઝોન 2ના કુશળ, અર્ધકુશળ અને બિનકુશળ કેટેગરીના તમામ શ્રમિકોના વેતનમાં ખાસ ભથ્થા તરીકે 21 રૂપિયા આપવામાં આવશે, જે 1 ઓક્ટોબરથી 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેશે. લદ્દાખમાં NDDB દ્વારા ડેરી પ્લાન્ટનું નવીનીકરણ કરાયું. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર ડોક્ટર બી.ડી. મિશ્રાએ ગઈકાલે લદ્દાખ ડેરી કો ઓપરેટીવ ફેડરેશનના નવીનીકરણ કરવામાં આવેલા ડેરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. NDDB દ્વારા સંચાલિત લદ્દાખ ડેરી ફેડરેશન પશુપાલકો માટે પારદર્શક અને સારું મહેનતાણું આપનારી મિલ્ક પ્રોક્યોરમેન્ટ સિસ્ટમની સ્થાપના કરવાની દિશામાં કામ કરશે. લદ્દાખ ડેરી ફેડરેશનની કામગીરીઓને શરૂ કરવા અને સરળતાથી તેનું સંચાલન કરવા માટે આ ડેરી ફેડરેશન માટે ₹40 લાખનું અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે. ગ્રાહકોને પણ ગુણવત્તાયુક્ત દૂધ અને દૂધના ઉત્પાદનો પરવડે એવી કિંમતે મળશે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવેલા દૂધ પર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ઓમા બ્રાન્ડ હેઠળ તેનું વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત લદ્દાખ ફેડરેશન લદ્દાખમાં સ્થિત ભારતીય સેનાને પણ તાજું પેશ્ચરાઇઝર દૂધ પૂરું પાડશે. ઉલ્લેખનીય છે કે 5 વર્ષના સમયગાળા માટે લદ્દાખ ડેરી કો ઓપરેટીવ ફેડરેશનને સંચાલકીય અને ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવા માટે NDDBએ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે નાગરિકોને મળી વાતચીત કરશે. સામાન્યતઃ અઠવાડિયાના પ્રથમ 2 દિવસે એટલે કે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીને મળી શકતા હોય છે, પરંતુ આ સોમવારે તારીખ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની સરકારી કચેરીઓમાં જાહેર રજા હોવાથી આ નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓક્ટોબર સુધી ચાલનારા વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણા જીવનમાં પડેલા બહોળા પ્રભાવને ઉજાગર કરવા વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગઈકાલે આંતરરાષ્ટ્રીય અવકાશ સપ્તાહનો પ્રારંભ થતા નરોત્તમ સાહુએ વધુ વિગતો આપતા આ પ્રમાણે જણાવ્યું હતું.
ये जातरा हमारा रीजनल साइंस सेंटर के साथ हमारा गोटाटेत्री डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट साइंस सेंटर है। यहाँ पे अलग अलग प्रोग्राम होगा, अलग अलग कम्पिटिशन रखा है। इसे टेस्ट स्टॉक विथ साइंटिस्ट मॉडल रॉकेट डेमोस्ट्रेशन टेस्ट कैरेड होगा। जो छोटे छोटे बच्चे हैं उनको हम लोग एक क्वेश्चन लगाया कि वो कोई एस्ट्रोनॉट बन सकता है, कोई स्पेस साइंटिस्ट बन सकता है, कोई स्पेस वर्क कर सकते हैं। उनका मॉर्निंग में कोई कैरेड रहेगा, टेस्ट म्यूजिकल इवनिंग रहेगा, जो कल डांस भी बच्चे करेंगे, पेपर पेंट उड़ाएंगे, टेस्ट मूवी का स्क्रीनिंग करेंगे, मॉडल मेकिंग करेंगे एंड रात को स्काई ऑब्जर्वेशन करके चंद्रमा एंड इस्लामिक बीटा इसको देखेंगे।
આ સપ્તાહ દરમિયાન ઓડિટોરિયમ બહાર વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। 4-10 ઓક્ટોબર દરમિયાન આ પ્રદર્શન વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી પુરૂષ વિશ્વકપનો આજથી આરંભ થઈ રહ્યો છે। આજે પહેલી મેચ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે। દરમિયાન અમદાવાદના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અન્ય વિસ્તારોમાં 3,500થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। અમદાવાદના અમારા સંવાદદાતા જણાવે છે કે અમદાવાદ ખાતે 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાનની રસાકસીભરી મેચ રમાશે। મેચ જોવા માટે આવનારા દર્શકોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખી સ્ટેડિયમના મુખ્ય સ્થળો પર ક્વિક રિસ્પોન્સ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમ સહિતની વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। આકાશવાણી સાથે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું।
और पुलिस और गवर्नमेंट की जो पुलिस डिपार्टमेंट उस अधिकारी के साथ करीबन 3,000 से ऊपर पुलिस डिपार्टमेंट के सिक्योरिटी रहेंगे। वी हैव 6 मेडिकल केओस इन हेल्थ पोडियम और दो हमने टेम्पररी इमरजेंसी हॉस्पिटल क्रिएट किए। एक वीआईपी लॉन्च के अंदर 2 बेड की हॉस्पिटल है सेमी आईसीयू और दूसरी पब्लिक के लिए स्पोर्ट्स कॉम्प्लेक्स में 6 बेड की सेमी आईसीयू हॉस्पिटल क्रिएट किए। साथ में पूरे स्टेडियम में 6 एम्बुलेंस रेपिड रहेगी।
આ ઉપરાંત એસોસિએશન દ્વારા કેન્સર પીડિત 20 ક્રિકેટ ચાહકો અને તેમની સાથે આવેલા ડોક્ટર માટે મેચ જોવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। દરમિયાન અમદાવાદ મેટ્રો રેલ સેવાનો સમય પણ મેચના દિવસોમાં રાત્રે 3 કલાક વધારવામાં આવ્યો છે। કચ્છના સિરક્રિક પાસે વધુ એક વખત પાકિસ્તાની બોટ સાથે માછીમાર ઝડપાયો છે। સિરક્રિક પાસે બીએસએફએ શંકાસ્પદ જણાતા તપાસ કરી હતી। સિરક્રિક પાસે એક બોટ સાથે એક પાકિસ્તાની માછીમારને બીએસએફએ ઝડપી લીધો હતો। અમારા કચ્છ ભુજના પ્રતિનિધિ રામજી મેરિયાના જણાવ્યા મુજબ પકડાયેલ પાકિસ્તાની માછીમારની ઓળખ 50 વર્ષીય મોહમ્મદ ખમીસા તરીકે કરવામાં આવી છે। તે પાકિસ્તાનના સાદિક ગામનો રહેવાસી છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોક ડાયરો રજૂ કરવા ઇચ્છતા લોકગાયકો સાહિત્યકારો અને હાસ્ય કલાકારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે। જિલ્લા યુવા વિકાસ અધિકારીને 31 ઓક્ટોબર સુધીમાં અરજી મોકલવાની રહેશે। પરંપરાગત માધ્યમને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ રાજકોટ દ્વારા કલાકારો માટે આ આયોજન કરવામાં આવ્યું છે। અરજી કરનાર કલાકારને સરકાર દ્વારા ફાળવવામાં આવતા લોકડાયરાના કાર્યક્રમો કર્યા બાદ નિયત કરેલ પુરસ્કારની રકમ આપવામાં આવશે। નવસારીના ગણદેવી તાલુકાના ગળતશાળામાં આજે વન્ય પ્રાણી જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે। દર વર્ષે 2 ઓક્ટોબરથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ગણદેવીની શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। અમારા નવસારીના પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે ગણદેવી તાલુકાના પાથરી મુરલી અને કલવાઈ ગામની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને બેનરો થકી વન્યજીવોની વિસ્તૃત માહિતી અપાઈ હતી। પાટણ જિલ્લા ભાજપ દ્વારા બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના તાલુકાઓમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ચાણસ્મા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ હતી। અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા મુજબ ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા સંગઠનાત્મક કાર્યક્રમો અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે કાર્યશાળામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્ય સરકારે ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા નીતિ 2023ની જાહેરાત કરી। રાજ્યના શ્રમિકોનું માસિક લઘુત્તમ વેતન વધારે ખાસ ભથ્થા સાથે 12,000 રૂપિયા થશે। રાજ્યના આશરે 2 કરોડથી વધુ શ્રમિકોને લાભ થશે। આગામી 10 ઓક્ટોબર સુધી ચાલનારા વિશ્વ અવકાશ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો। અમદાવાદ સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમો યોજાશે। અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈસીસી પુરૂષ વિશ્વકપનો આજથી આરંભ થઈ રહ્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.